चरणोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न पंचैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग बीजो प्रश्न 135 क्वेश्चन 135 कॉम्प्यूटर में गो टू पेज नंबर 352 प्रश्न 135 सम्यक दर्शन प्रगट न थवामा निमित्त कारण दर्शन मोह अने चारित्र प्रगट न थवामा निमित्त कारण चारित्र मोह छे तेनो अभाव थया विना जीव धर्म करी सके नहीं अथवा तो जीव धर्म केवी रीते करी सके माटे धर्म न थवामा जड़ कर्मनो दोष छे ने प्रश्न पूछो छे कि जीव धर्म नथी करी सकतो एमा कर्मनो दोष छे ने सम्यक दर्शन प्रगट न करवामा दर्शन मोहनो दोष छे अने चारित्र प्रगट न थाय एमा चारित्र मोहनो दोष छे एटले जीव धर्म नथी करी शकतो ने। जो प्रश्न केवो पूछ्यो छे के कर्म ने कारणे थईने जीव धर्म नथी करी शकतो ए वात बराबर छे अहींया एनो जवाब आप्यो छे कि ना पोताना ऊंधा पुरुषार्थनो ज दोष छे जीव धर्म न करी सके एमां कोई कर्मनो दोष नथी दोष तो एनो छे પોતાનો પુરુષાર્થ ખોટો થઈ રહ્યો છે જ્યાં થવો જોઈએ ત્યાં જે રીતે થવો જોઈએ તે રીતે નથી થતો એટલે એને ધર્મ નથી થતો એમ નથી કે દર્શન મોહનીય કર્મ નડે છે એટલે એને સમ્યક દર્શન નથી થતું સમકિત નથી થતું અને ચારિત્ર મોહનીય નડે છે એટલે નથી થતું એમ નથી એ તો કર્મ પૂર્વના બંધાયેલા છે ને જડ કર્મ જે છે તો એની સ્થિતિ બંધ છે એ તો ખરી જવાના જ છે પણ જીવ પુરુષાર્થ કરતો નથી એ મોટી વાત છે જીવ પોતે પોતાની દશા એવી કરે છે એ પ્રમાદમાં રહે છે આળસ કરે છે એ લેઝી થઈ જાય છે એટલે ધર્મ નથી કરી શકતો એને ધર્મ કરતા કોઈ રોકી શકતું નથી અહીંયા કહ્યું છે કે પોતાના ઊંધા પુરુષાર્થનો જ દોષ છે બધી ભૂલ પોતે ખોટો પુરુષાર્થ કરે છે એ જ છે જો સવળા પુરુષાર્થપૂર્વક તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવે શું કહે છે જો સવળા પુરુષાર્થપૂર્વક એટલે સાચો પુરુષાર્થ કરે જેમ કરવો જોઈએ તેવો પુરુષાર્થ કરે જિનેશ્વર ભગવાનની વાણીમાં જેમ આવ્યું છે તે પ્રમાણે કરે અને એવા પુરુષાર્થમાં શું કરવાનું તો કે તત્વનો નિર્ણય કરવામાં એ પોતે પોતાનું લક્ષ લગાવે તત્વનો નિર્ણય એટલે કેટલા તત્વ છે નવ તત્વ એ નવ તત્વનો બરાબર યથાર્થ નિર્ણય કરે અને છ દ્રવ્યની સાચી શ્રદ્ધા કરે એટલે એનું લક્ષ એમાં લગાવે એનો બધો ઉપયોગ છે એ એવો તત્વનો નિર્ણય કરવામાં લગાવે તો સ્વયમેવ એટલે પોતાની મેળે જ એ મોહનીય કર્મનો અભાવ થઈ જશે મોહનીય કર્મનો અભાવ દર્શન મોહનીયનો અભાવ કે ચારિત્ર મોહનીયનો અભાવ આપણે કહીએ છીએ પણ બીજી કોઈ રીતે એ કર્મનો અભાવ થતો નથી આપણે કોઈ કર્મને પકડીને એમ કંઈક લાવ એનો નાશ કરી દઈએ તો કંઈ થઈ શકશે કોઈ કર્મને પકડાય છે કે લાવ ચાલ હવે તારો નાશ કરીએ હવે તેને કાઢી મૂકી તારો નાશ કરીએ, કોઈ કર્મનો નાશ આપણે કરી શકીએ છીએ? નથી કરી શકતા. કોઈ પણ કર્મનો નાશ આપણે પકડીને કરી શકીએ એવું તો થતું નથી. તો શું થાય છે? તો કે કર્મ તો એની મેળે જ ખરી જાય છે. કર્મરૂપે થયેલા જે પૂતગળ છે એ એની મેળે ખરી જાય છે. અને એની મેળે ક્યારે ખરે છે? તો કે જીવની એવી દશા થાય, એવું નિમિત્ત મળે એટલે એ ખરી જાય છે. જેમ જીવનું એવું નિમિત્ત મળે છે એવા ભાવ થાય છે, શુભ કે અશુભ ભાવ થાય છે, તો પેલા કર્મરચકણો એના નિમિત્તે એ બંધાય છે. તો એ જ રીતે જીવની એવી ઊંચી દશા થાય છે તો ખરી જાય છે. કર્મના પૂતગળો કારમણે રજકણ આપણે કહીએ, એ રજકણો બધા કર્મ તરીકે બંધાય છે, તો એ વખતે ખરેખર શું થાય છે? તો કે જીવના ભાવ, જીવના ભાવ કેવા થયા? શુભ ભાવ કે અશુભ ભાવ થયા. તો શુભ થયા તો પુણ્ય બંધ થાય, અને અશુભ થયા તો પાપનો બંધ થાય. તો એ તો જીવના ભાવ છે. અને પેલું બંધાય છે કયું? પૂતગળ, કર્મરચકણો બંધાય છે. એટલે એમાં નિમિત્ત શું છે? તો કે જીવના ભાવ. તો જીવના ભાવથી જેમ એ કર્મરચકણો બંધાય છે, પોતે પોતાની જાતે બંધાય છે, તો અહીંયા જીવની એવી ઊંચી દશા થાય એટલે અહીંયા પેલા કર્મરચકણો એ જ રીતે છૂટી પણ જાય. એટલે એને કંઈ જીવ કરતો નથી, બાંધતો નથી કે છોડતો નથી. કર્મ તો સ્વયં પોતાની મેળે જ એ છૂટા પડી જાય છે. એટલે સ્વયં એની મેળે જ એવા મોહનીય કર્મનો અભાવ થાય છે. એણે શું કરવાનું છે? તો કે એણે એનું લક્ષ્ય તત્વનો નિર્ણય કરવામાં લગાવવાનું છે. તત્વનો નિર્ણય એટલે નવ તત્વનો નિર્ણય. અને નવ તત્વમાં આપણે જીવ ને અજીવ પહેલા બે લઈએ છીએ, તો એ પહેલા બે આવે એમાં બાકી બધા દ્રવ્ય આવી જાય. પહેલું જીવ ને બીજું અજીવ, એટલે અજીવની અંદર બાકી પાંચ દ્રવ્ય પણ આવી ગયા. એટલે એમાં છ દ્રવ્ય અને નવ તત્વની શ્રદ્ધા, એ નવ છ દ્રવ્ય અને નવ તત્વની શ્રદ્ધા એમાં આવી ગઈ. તત્વ નિર્ણય કયું એટલે એમાં આવી ગઈ. કોઈ એમ કે અમને તો એવી બરાબર શ્રદ્ધા છે, તો પછી જો ભાઈ શ્રદ્ધા હોય, તને સાચી શ્રદ્ધા હોય, તો તને એ શ્રદ્ધાને અનુભવમાં તને નથી આવી એટલે તું અટક્યો છો. તને શ્રદ્ધા છે પણ એ તો તે માની છે, ધારણા જ્ઞાન સુધી તું આવ્યો છો, એટલે હવે તું જાગૃત થયો છો, તો પછી તને હવે એવો અનુભવ થશે અને તું અનુભવ માટે થઈ અને નિર્વિકલ્પ દશામાં, ધ્યાનની દશામાં એવો અનુભવ કરી શકીશ. પણ તું માત્ર બોલવાથી એમ કે મને તત્વનો નિર્ણય છે, હું જીવને જીવ માનું છું, અજીવને અજીવ માનું છું, બધું બરાબર હું માનું છું, સંવર નિજરા મોક્ષ બધાની મને ખબર છે, તો એ તો બોલવાની વાત થઈ. એ ખબર છે એથી શું થયું? એમાં તું તો આવ્યો નહીં. તું એમ કે મને જીવને અજીવ બધાની ખબર છે, તો તું તું એમાં આવતો નથી. બધાની ક્યાંથી ખબર? તું પોતે જીવ છો એનો તો તે વિચાર કર્યો નહીં. એટલે સાચી શ્રદ્ધા ક્યારે કહેવાય? કે હું પોતે જીવ છું, હું મનુષ્ય છું, એમ જ્યાં સુધી રહ્યું છે ત્યાં સુધી એ નિર્ણય પાકો થયો નથી. જેને સાચી પાકી શ્રદ્ધા થઈ હોય, અનુભવ દ્વારા શ્રદ્ધા થઈ હોય, એ પોતાની જાતને મનુષ્ય માને નહીં, પોતાની જાતને દેવ માને નહીં, પોતાની જાતને તિર્યંચ માને નહીં. અહીંયા તો હજી એ વાત તો ભરી પડી છે કે હું મનુષ્ય છું, હું સ્ત્રી છું અથવા હું પુરુષ છું. એ જ્યાં સુધી ભર્યું છે ત્યાં સુધી તત્વનો સાચો નિર્ણય અનુભવ સહિતનો થયો નથી. અનુભવ સહિત એવો નિર્ણય થાય પછી એ વાત રહેતી નથી. ભલે એની પર્યાય એ જ છે, મનુષ્યની જ રહેશે. મનુષ્યની પર્યાયમાં એની સ્ત્રી કે પુરુષની જે પર્યાય હશે તે જ રહેશે. તેમ છતાંય એની દ્રષ્ટિમાં એ પોતે આત્મા તરીકે, ભગવાન આત્મા તરીકે, સિદ્ધ સમાન આત્મા તરીકે એને આવી જશે. એવું થાય ત્યારે સમજવું કે સાચી શ્રદ્ધા થઈ છે, તત્વનો સાચો નિર્ણય થયો છે. એટલું જ નહીં, જગતના બધા જ પદાર્થો છે, જે પૂતગળ છે તે પૂતગળ રૂપે અને જીવ છે તે જીવ રૂપે દેખાય. જીવ અને પૂતગળ ભેગા થઈ અને એની પર્યાય રૂપે દેખાવાનું બંધ થઈ જાય. એટલે કે આ જે છે તે કાગડો છે, ને આ બિલાડી છે, ને આ ગાય છે, ને આ ભેંસ છે, ને આ બધું તિર્યંચ છે, આ દેવ છે, ને આ એકિન્દ્રિય છે, ને આ વનસ્પતિ એકેન્દ્રિય છે, એવું બધું એને દેખાવાનું બંધ થઈ જાય, એની જગ્યાએ એ બધા એને જીવ તરીકે જ દેખાય કે આ બધા જીવ છે, અને બીજા બધા જે પૂતગળ છે એમાં આ કાર છે ને આ ઘર છે ને આ ટેલિફોન છે આ કોમ્પ્યુટર છે, એની જગ્યાએ એને બધું પૂતગળ તરીકે લાગે. આ પૈસા છે ને આ સેલરીનો ચેક છે ને આ બેંકમાં સેલરીનો ચેક હું ભરું છું ને પૈસા મારા છે ને આ બધું બંધ થઈ જાય, એ બધું જ્ઞેય થઈ જાય. એટલે કે પૂતગળ છે તે પૂતગળ તરીકે દેખાય, જીવ છે તે જીવ તરીકે દેખાય. આવી સાચી શ્રદ્ધા એને જ્યારે અંતરમાં ઉત્પન્ન થાય છે એટલે કે અનુભવ દ્વારા થાય છે તો સમજવું કે એને સમ્યક દર્શન છે. એટલે આ નિર્ણય એણે પહેલા કરવો પડે છે. આવો નિર્ણય કરવામાં જ એણે બધું જોર લગાડી દેવાનું છે. તત્વનો નિર્ણય કરવામાં એણે પોતાનું લક્ષ્ય ત્યાં લઈ જવાનું છે અને પછી એવો જ નિર્ણય કરવાનો છે. એટલે અહીંયા કહે છે કે બરાબર સાચા પુરુષાર્થપૂર્વક તત્વનો નિર્ણય કરવામાં ઉપયોગ લગાવે. ઉપયોગ કોનો છે? ઉપયોગ આત્માનો છે. જ્ઞાન દર્શનના ઉપયોગને એ નિર્ણય કરવામાં લગાવી દે છે કે આ જગતમાં જે દેખાઈ રહ્યું છે, ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જણાઈ રહ્યું છે એ બધું પૂતગળ છે, અને અતિન્દ્રિયપણે બધા જીવો રહ્યા છે તે દેખાતા નથી. મને એ જીવ ક્યાં દેખાય છે? કોઈ આત્મા દેખાય છે? નથી દેખાતો. પણ એ બધા અતિન્દ્રિયપણે જણાય તેવા છે એનું અનુમાન થાય છે, અને હું ભગવાન આત્મા જગતના બધા જ પદાર્થોથી જુદો છું, મારું સ્વરૂપ શુદ્ધ છે, સિદ્ધ સમાન છે. આવો તત્વનો નિર્ણય કરવામાં એના ઉપયોગ લાગી જાય, જ્ઞાન દર્શનના ઉપયોગ એમાં જ લાગી જાય, તો પછી પેલું કર્મ બિચારું શું કરે? એ સ્વયં એક કર્મ એની મેળે જ એ ખરી જાય છે. કયું કર્મ? દર્શન મોહનીય. એ દર્શન મોહનીયનો અભાવ એની મેળે થઈ જાય છે, અને એ જ રીતે આગળ વધતા એ ચારિત્રનો પુરુષાર્થ કરે છે તો ચારિત્ર મોહનીય પણ ચાલ્યું જાય છે. તો એ વાત અહીંયા કરી છે. કે છે કે જો સવળા પુરુષાર્થપૂર્વક તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવે તો સ્વયંમેવ મોહનો અભાવ થાય છે અને મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને છે. એટલે કે મોક્ષનો ઉપાય પછી થાય છે. તેથી પ્રથમ જ તત્વનો નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો. શું કામ કરવાનું? એક જ કામ કરવાનું છે, અને એ એક જ કામ કરી શકે છે. જીવ બીજું ખરેખર કંઈ કરી શકતો જ નથી. એ શું કરી શકે છે? કે તત્વનો નિર્ણય એ કરી શકે છે. તત્વનો નિર્ણય કરવામાં જ એણે હવે ઉપયોગ લગાવવાનો છે, એ જ પુરુષાર્થ કરવાનો છે. એ પુરુષાર્થ સાચો પુરુષાર્થ છે, એ સત્યનો પુરુષાર્થ છે. જેવું તત્વ છે એવું સ્વીકારવું, એનો નિર્ણય કરવો, વારંવાર વિચાર કરવા, વારંવાર મનન મંથન ચિંતવન કરવું, અને વસ્તુનું સ્વરૂપ એવું જ છે, બસ હું આત્મા જ છું અને બીજા બધા મારાથી જુદા જ છે, આ જે કંઈ પદાર્થો દેખાય છે એ બધી પૂતગળની પર્યાય છે, એના સ્કંધ છે, એને સ્કંધની પર્યાય છે, એ ક્ષણિક છે બધું, એ કંઈ ટકીને રહેવાવાળું નથી, એ મને સુખી દુઃખી કરતું નથી, હું સુખી દુઃખી મારા કારણે થઉં છું, હું સુખી થઉં છું કે દુઃખી થઉં છું એ મારા કારણે થઉં છું, કોઈ પદાર્થ મને સુખી કે દુઃખી કરી શકતો નથી. આવો એને નિર્ણય બરાબર કરવો પડશે. એક વખત વાત પકડી લેવી પડશે અને પછી એ વાતને પકડી રાખીને વારંવાર એનો વિચાર કરવો પડશે. વારંવાર એ જ વાત ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, તો એને આત્માનો અનુભવ થાય. આ અહીંયા માર્ગ બતાવી દીધો છે, કઈ રીતે માર્ગ છે, એની રીત બતાવી, પદ્ધતિ બતાવી કે કેવો પુરુષાર્થ કરવો, કઈ રીતે પુરુષાર્થ કરવો. તો તેથી પ્રથમ જ તત્વનો નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો, અને ઉપદેશ પણ એ જ પુરુષાર્થ અર્થે આપવામાં આવે છે. ઉપદેશ આવો પુરુષાર્થ કરવા માટે જ આપવામાં આવે છે, અને એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયના પુરુષાર્થની સિદ્ધિ આપોઆપ જ થાય છે. પછી મોક્ષનો ઉપાય જે છે એનો પુરુષાર્થ પછી એ આગળ વધતા એની મેળે જ થઈ જાય છે. કેમ કે તત્વનો નિર્ણય થાય છે, સાચી શ્રદ્ધા પ્રગટ થાય છે, એટલે જગતના કોઈ પદાર્થ પ્રત્યે એને રૂચિ રહેતી નથી, એમાં રસ પડતો નથી, એટલે એમાંથી એને ઇષ્ટ બુદ્ધિ અને અનિષ્ટ બુદ્ધિ, આ સારું છે અને ખરાબ છે એવી બુદ્ધિ ચાલી જાય છે. બધા પદાર્થો જ્ઞેય દેખાય છે અને એને પછી એ જ્ઞેય દેખાય છે તો એની સાથે એ બધા પદાર્થોમાં એની કંઈ કરવા પણ લાગતું નથી, હું એમાં કંઈ કરું એવું લાગતું નથી. જે થાય છે એને એ જ્ઞાતા ભાવે દ્રષ્ટા ભાવે જોયા કરે છે, એને એમાં ભોગવવા પણ લાગતું નથી, એને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે. એટલે એવો જ્ઞાતા દ્રષ્ટા થાય છે, એને અકર્તા ભાવ આવે છે, એટલે પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે કે મારે જગતમાં કંઈ કરવા જેવું છે નહીં, હું જગતમાં કંઈ કરી શકતો નથી, એટલે પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે અને પોતાના સ્વરૂપ તરફ વળે છે. આત્મામાં જાય છે ત્યાં ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. એ પુરુષાર્થ જ એ નિશ્ચય ચારિત્ર છે અને આવું ચારિત્રનો એને જ્યારે અંદરમાંથી ખૂબ ખૂબ ઉમળકો આવે છે, ખૂબ એને ઈચ્છા થાય છે કે બસ હવે મારે આત્મામાં જવું છે, એટલે સ્વાભાવિક રીતે જે અહીંયાથી દીક્ષા લઈને ચાલ્યો જાય છે, દીક્ષા લઈ અને મુનિ થઈ જાય છે, કેમ કે એને પોતાના સ્વરૂપમાં રહેવું છે તો એ સ્વરૂપમાં રહેવા માટે થઈને અહીંયાથી નીકળીને જંગલમાં ચાલ્યો જાય છે, ત્યાં પોતે પોતાના સ્વરૂપમાં જ રહે છે. એટલે એ રીતે એને ચારિત્ર અંતરમાંથી જ પ્રગટ થાય છે. કોઈના કહેવાથી ચારિત્ર થાય કે તમે દીક્ષા લઈ લો, અને જો કોઈ દીક્ષા લઈ લે તો સમજવું કે એમાં કઈ વાતમાં માલ નથી, તો એ ટકવાનું નથી, લાંબો ટાઈમ ટકવાનું નથી. પોતે જાતે નિર્ણય કરીને અંતરમાંથી જે ચારિત્રની દશા પ્રગટ થાય એને કંઈ ગમે નહીં તો જ એ સાચું ચારિત્ર થાય. એટલે એમાં પણ એ તત્વનો નિર્ણય જ મુખ્ય છે, અને તત્વનો નિર્ણય જે રીતે કર્યો છે ને એ જે રીતે અનુભવ કર્યો છે એ અનુભવ વારંવાર પછી કર્યા કરે છે, એ ચારિત્ર છે. તો અહીંયા આગળ વાત કરે છે કે તત્વ નિર્ણય કરવામાં કર્મનો કાંઈ પણ દોષ નથી, પણ જીવનો જ દોષ છે, એને કરવો નથી એટલે એ નથી કરતો. તત્વનો નિર્ણય કરવો હોય તો જીવ પોતે કરી શકે, પણ એ શું કહે છે કે કર્મને કારણે નથી થતો, આળસ પોતે કરે અને બીજાનો વાંક કાઢે છે. તત્વ નિર્ણય કરવામાં કર્મનો કાંઈ પણ દોષ નથી, પણ જીવનો જ દોષ છે. જે જીવ કર્મનો દોષ કાઢે છે તે પોતાનો દોષ હોવા છતાં કર્મ ઉપર દોષ નાખે છે એ અનીતિ છે, એ અનીતિ કહેવાય. પોતાનો વાંક હોય અને બીજાનું ઉપર વાંક આપણે લગાવી દઈએ, બીજાનો દોષ કાઢીએ, અનીતિ કહેવાય. ભૂલ પોતાની અને બીજા ઉપર ઢોળી દેવી કે જા ભાઈ તારી ભૂલ છે એટલે હું અટક્યો છું, તારે લીધે મારું કામ થતું નથી, એવી વાત કરીએ તો શું કહેવાય? અનીતિ કહેવાય. જેને ધર્મ કરવો રૂચતો નથી તે જ આવું જુઠ્ઠું બોલે છે. સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા માને તેને એવી અનીતિ હોઈ શકે નહીં. સર્વજ્ઞ ભગવાનની આજ્ઞામાં જે હોય ને એને આવી અનીતિ હોય નહીં, અને એને ધર્મ કરવો રૂચતો નથી એ જુઠ્ઠું બોલે છે કે આ કર્મને કારણે થાય છે, આવું બધું હોય નહીં. જેને મોક્ષ સુખની સાચી અભિલાષા છે તે આવી જુઠ્ઠી યુક્તિ બનાવે નહીં, આવું જુઠ્ઠું બોલે નહીં, કર્મના નામે વાત નથી બનતી એમ કહે નહીં કે કર્મનો દોષ છે, કર્મનો દોષ છે એવું કહેનારો તો જુઠ્ઠો છે, એ તો જુઠ્ઠું બોલે છે, એ તો યુક્તિ કરે છે અને સર્વજ્ઞ ભગવાનની આજ્ઞામાં પણ નથી, એ તો અનીતિ આચરીને બેઠો છે. એ ભગવાનના દર્શન કરવા જાય છે, બધું કરે છે, પણ એ તો જુઠ્ઠો છે, તો ઢોંગી છે, એ તો ઢોંગ કરે છે બધા, એને કાંઈ નિર્ણય કરવો નથી, માત્ર ઢોંગ કરવા છે. એને દેરાસરમાં જવું છે, મંદિરમાં જવું છે, એ તો દેખાવ કરવા માટે જવું છે કે બધા એને સારો કહે, અથવા તો એને તો ભગવાન પાસે માગવું છે કે ભગવાન એને કંઈક આપી દે. ગાંડો થયો છે, ભગવાન એને શું આપવાના હતા? એને પોતે પ્રયત્ન કરવાનો છે, પુરુષાર્થ કરવાનો છે, ભગવાનની કરુણામાં એ આવ્યો છે અને હવે શું માગવાનું છે? મને માગવાથી મળવાનું છે કે પુરુષાર્થ કરશે તો મળવાનું છે? એટલે એ તો જુઠ્ઠો છે, ઢોંગી છે, એને પ્રમાદ કર્મમાં રહેવું છે, એને કંઈ કરવું નથી, માત્ર દેખાવ કરવો છે અને પછી દોષનો ટોપલો બધો કર્મ ઉપર ઢોળી દેવો છે કે કર્મ અમારા એવા, અમે શું કરીએ. આ બધી વાતો જે છે એ ધર્મીને હોય નહીં, ધર્મી તો સમજે છે કે ના, મારા પુરુષાર્થની નબળાઈને લીધે થઈને હું નિર્ણયમાં કાચો પડું છું, હવે હું મારો પુરુષાર્થ બરાબર વધારીશ, મારો બધો જ પુરુષાર્થ એમાં લગાવી દઈશ, મારી બધી જ શક્તિ તાકાત એમાં લગાવી અને તત્વનો હું સાચો નિર્ણય કરીશ, જેમ ભગવાનની વાણીમાં આવ્યું છે એવું તત્વ હું સમજીશ, વિચારીશ અને પછી એનો અનુભવ કરીશ, અને અનુભવ કર્યા પછીથી એનો વારંવાર અભ્યાસ કરતા 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 હું અંતરમાં વારંવાર જઈશ અને એમાંથી જ મને ચારિત્રનો પુરુષાર્થ પ્રગટ થશે. અહીંયા આગળ કહે છે કે જીવનું કર્તવ્ય તો તત્વજ્ઞાનનો અભ્યાસ જ છે અને તેનાથી જ દર્શન મોહનો ઉપશમ સ્વયં થાય છે. જુઓ, જીવનું કામ કંઈ પણ હોય તો માત્ર એક જ છે, એ તત્વનો અભ્યાસ કરે, બીજું કંઈ એને કરવા જેવું નથી ને કરી શકતો નથી. બાકી તો એ વિભાવ ભાવે પરિણમે છે, ખોટા વિકલ્પો કરે છે અને વિભાવ કરે છે, એને કરવા જેવું નથી. જે કરવા જેવું છે એ તો આ જ છે કે એ તત્વજ્ઞાનનો અભ્યાસ કરે, એનું કામ તો એક જ છે અને તેનાથી જ એને દર્શન મોહનો ઉપશમ થશે. દર્શન મોહના ઉપશમ આદિમાં જીવનું કાંઈ કર્તવ્ય છે જ નહીં. દર્શન મોહનો ઉપશમ કે ક્ષય, ઉપશમ થાય કે ક્ષય થાય, એમાં કંઈ એ દર્શન મોહનીય કર્મને પકડીને કરવાનું કંઈ નથી. એમાં જીવે શું કરવાનું? કંઈ કરવાનું નથી. જીવે તો તત્વનો અભ્યાસ કરવાનો છે, એ માન્યતાને દ્રઢ કરવાની છે, એ પાક્કી કરવાની છે કે હું ભગવાન આત્મા શુદ્ધ છું, નિર્મળ છું, મારું સ્વરૂપ આવું જ છે, ભગવાનની વાણીમાં હું એવો જ દેખાયો છું, એવો જ આવ્યો છું, ભગવાનના જ્ઞાનમાં એવો દેખાયો છું અને વાણીમાં પણ એમ જ આવ્યું છે કે હું સિદ્ધ સમાન છું. તો મારે હવે એ પાક્કો નિર્ણય કરવો છે, અનુભવ સહિતનો નિર્ણય કરવો છે, બીજી કોઈ વાત હોય નહીં. વળી ત્યાર પછીથી જેમ જેમ જીવ સ્વસન્મુખતા વડે વિતરાગતા વધારે છે તેમ તેમ તેને ચારિત્ર મોહનો અભાવ થાય છે. દર્શન મોહનો અભાવ કે ઉપશમ થયો પછી કહે છે કે દર્શન મોહના ઉપદેશમાં જીવનું કાંઈ કર્તવ્ય નથી, એ જ રીતે ચારિત્ર મોહના અભાવમાં પણ એનું કાંઈ કર્તવ્ય નથી એમ કહેવું છે. ચારિત્ર મોહનો અભાવ થાય એમાં પણ જીવનું કર્તવ્ય શું છે? તો કે જીવનું કર્તવ્ય એટલું જ છે કે એ પોતે સ્વસન્મુખ થાય. સ્વસન્મુખ થાય એટલે ચારિત્ર પ્રગટ થાય. એટલે કહે છે કે વળી ત્યાર પછીથી જેમ જેમ જીવ સ્વસન્મુખતા વડે પોતાના સ્વરૂપમાં સન્મુખ થઈને ધ્રુવમાં એ ઢળી જઈને પોતાના આત્માનું લક્ષ્ય કરે છે અને વિતરાગતા વધારે છે તેમ તેમ એને ચારિત્ર મોહનો અભાવ થાય છે. ચારિત્ર મોહનો અભાવ એ રીતે થાય છે અને તેમ થતા તે જીવને નગ્ન દિગંબર દશા, 28 મૂળ ગુણ અને ભાવલિંગી મુનિપણું પ્રગટ થાય છે. આ બધું સ્વાભાવિક થાય છે કેમ કે એ પોતાના આત્માની સન્મુખ થાય છે અને આત્મામાં જ રહે છે, એટલે વિતરાગતા વધતા વધતા એ ચારિત્ર મોહનો અભાવ થાય અને પછી સ્વયં એ નગ્ન દિગંબર સાધુ થઈ અને ચાલી જાય છે અને પછી એને એવા જ 28 મૂળ ગુણ સહિત ચારિત્ર હોય છે, એવું જ એને ચારિત્ર પ્રગટે છે, એટલે એ ભાવલિંગી મુનિ થાય છે. અને તે દશામાં પણ જીવ પોતાના જ્ઞાયક સ્વભાવમાં રમણતારૂપ પુરુષાર્થ વડે ધર્મ પરિણતિને વધારે છે. પછી કરે છે શું? તો કે પોતે જ્ઞાયક છે, જ્ઞાયક છે, જ્ઞાયક છે, પોતે પોતાના સ્વભાવમાં જ એ જ્ઞાયકમાં જ રહે છે, જ્ઞાયકમાં જ રૂચિ કરે છે, જ્ઞાયકમાં જ રમણતા કરે છે, એમાં જ એ લીનતા કરે છે અને એમાં જ એનો પુરુષાર્થ થાય છે. એટલે એ ધર્મ પરિણતિ છે, એને વધારે છે અને ત્યાં પછી એના પરિણામો વિશુદ્ધ થતા 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 પછી પૂર્ણપણે શુદ્ધ થાય છે, સર્વથા શુદ્ધ થાય છે, તો પછી શુક્લ ધ્યાન થાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, અને કેવળ જ્ઞાન થાય છે તો પછી મોક્ષ દશારૂપ સિદ્ધરૂપ પણ પામે છે, સિદ્ધ તો એને પામે છે. તો આ આખો માર્ગ દર્શાવ્યો એમાં ક્યાંય એને દર્શન મોહનીય નડતું નથી કે ચારિત્ર મોહનીય નડતું નથી, બંનેનો અભાવ થઈ જાય એવો આ મોક્ષ માર્ગ છે, જેમાં પુરુષાર્થ જીવે પોતે કરવાનો છે, પોતાની ભૂલ છે એ સુધારવાની છે, એ જ એનો માર્ગ છે. તો આ પ્રશ્ન 135નો ખૂબ વિસ્તારથી જવાબ અહીંયા આપવામાં આવ્યો છે. એ આખી મોક્ષ માર્ગની પ્રક્રિયા કઈ રીતે કરવી, સમ્યક દર્શનથી માંડી અને મોક્ષની પ્રાપ્તિનો પુરુષાર્થ એ બતાવવામાં આવ્યો છે. હવે અહીંયા પ્રશ્ન 136, ક્વેશ્ચન 136, જેને જાણવાથી મોક્ષ માર્ગની પ્રવૃત્તિ થાય તેવું અવશ્ય જાણવા યોગ્ય પ્રયોજનભૂત શું શું છે? મોક્ષ માર્ગની પ્રવૃત્તિ થાય એવું ખાસ કરીને જાણવા જેવું શું શું છે, શું શું પ્રયોજનભૂત જાણવા જેવું છે? તો એના ઉત્તર તરીકે ચાર વાત કહી છે. ચાર વસ્તુ બરાબર જાણવી જોઈએ. શું ચાર વસ્તુ જાણવી જોઈએ? તો પહેલું તો એ કે હે ઉપાદે તત્વોની પરીક્ષા કરવી. હે એટલે છોડવા લાયક, ઉપાદેય એટલે આદરવા લાયક, હે એટલે છોડવા જેવું છે, કે આ છોડવા જેવું છે અને આ સ્વીકારવા જેવું છે, આ એક્સેપ્ટ કરવા જેવું છે, બરાબર છે. અને હે અને ઉપાદેય કહીએ, શું હે છે અને શું ઉપાદેય છે, એ તત્વોની બરાબર પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષા કરવી જોઈએ એટલે બરાબર એનો વિચાર કરી નક્કી કરવું જોઈએ કે ના, આ જ હે છે અને આ ઉપાદેય છે. ઘણી બધી વસ્તુ આપણને ઉપાદેય લાગતી હોય, પૈસા ધન લક્ષ્મી બધું ઉપાદેય લાગતું હોય, આ ઘર બહાર કપડા મકાન વસ્ત્ર બધું ઉપાદેય લાગતું હોય, તો નક્કી કરવું જોઈએ કે ખરેખર એ આત્માને ઉપાદેય છે કે નથી. એની પરીક્ષા કરવી જોઈએ કે આત્માને એ વસ્તુ કોઈ કામમાં આવે છે, આત્મામાં જવાય છે, એનાથી આત્મામાં જવાય છે, આત્મામાં નથી જવાતું તો પછી એ કોઈ વસ્તુ ઉપાદેય નથી. એને છોડીને આત્મામાં જવાય છે તો કે હા, એને છોડીને આત્મામાં જવાય છે તો એનો અર્થ કે એ હે છે. કોઈ પણ વિચાર છે, કયા પ્રકારના વિચાર હોય, શુભ વિચાર હોય તો પણ, એવા શુભ વિચાર છે તો એનો પણ વિચાર કરવાનો કે એ શુભ વિચાર દ્વારા આત્મામાં જવાય છે કે એ વિચાર છોડીને નિર્વિકલ્પ દશામાં આત્મામાં જવાય છે. તો કે વિચાર છોડીને આત્મામાં જવાય છે, નિર્વિકલ્પ દશામાં આત્મામાં જવાય છે. તો પછી કોઈ વિચાર છે એ પણ હે છે. શુભ ભાવ છે તો એ વખતે વિચાર જે છે તે પણ કેવો હોય, શુભ વિચાર હોય, શુભ વિચારની સાથે શુભ ભાવ વર્તતો હોય. પણ જ્યાં સુધી એવા વિચાર સાથે એવા વિકલ્પ સાથે રહીએ ત્યાં સુધી શુભ ભાવ થયા જ કરે પણ આત્મામાં જવાય નહીં. તો એને પણ છોડવું અને એને પણ છોડીને આત્મામાં જવાય, નિર્વિકલ્પ દશામાં આત્મામાં જવાય છે. હવે નિર્વિકલ્પ દશામાં આત્મામાં ગયા પણ આત્મામાં ટકીને રહેવાતું નથી, આત્મામાં ટકીને રહેવાતું નથી એટલે બહારમાં હોઈએ ત્યારે શુભભાવ આવે, એ વાત બરાબર છે. અને એવે વખતે શુભભાવ જે છે એ અશુભ ભાવ કરતા સારો છે. જ્યારે આત્મામાં નથી જવાતું તો એ વખતે બહારમાં છીએ તો શુભભાવ જે છે તે અશુભ કરતા સારો છે. વ્રત અને તપ છે તે અવ્રત અને અતપ કરતા સારા છે. વ્રત અને તપ છે તે અસંયમ કરતા સારા છે. એની માટેની ગાથા હમણાં જ આવી ગઈ કે જે વ્રત તપને સંયમમાં છે એ તો છાંયડે ઉભો છે અને અવ્રતમાં છે એ તડકે ઉભો છે. કષ્ટપાવડની ગાથા, મોક્ષ પાવડની ગાથા આવી ગઈ ને હમણાં, કે જે બે મુસાફર છે તે બંને મુસાફરે એક જ જગ્યાએ ધ્યેય એનું એક જગ્યાએ જવાનું હોય અને વચ્ચે હજી ત્યાં જ્યાં જવાનું છે ત્યાં હજી પહોંચ્યા નથી, તો વચ્ચે એમને જો ઉભા રહેવાનું થાય છે, વિરામ લેવાનું થાય છે, રેસ્ટ લે છે, તો જે છાયામાં ઉભો છે, કોઈ ઝાડ છે, વૃક્ષ છે, એની નીચે છાંયડામાં ઉભો છે, ટ્રીની નીચે, તો એને તાતા છે. અને જે બીજો તડકામાં ઉભો છે તો એ તપે છે, એને આકુળતા અને વ્યાકુળતા છે. તો એ રીતે કે જે બંને મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરી રહ્યા હોય અને એમાં જે વ્રત અને તપ સહિત જે છે એ છાંયે ઉભો છે, એને શુભભાવ છે, વ્રત તપ જે છે એના વિકલ્પ છે, તો એ છાંયડે ઉભો છે. જ્યારે પેલો તડકે ઉભો છે એ તો તપે છે, એટલે કે વ્રત તપ સહિતનો અસંયમી છે એ તો તપી રહ્યો છે, અને અસંયમ જે છે એને લીધે થઈને તેને પડવાનું થશે, એ તો પડી જશે. અને પેલો સંયમ સહિત જે છે એ તો સંયમ જે છે એના લીધે થઈ અને એટલે એને એ આરામ એ મળ્યો, આકુળતા વ્યાકુળતા ઓછી થઈ, એટલે એ તો ફરી પાછો તૈયાર થશે, તૈયાર થશે એટલે ફરી પાછો મોક્ષ માર્ગમાં આગળ વધશે. એટલે વચમાં ક્યાંક એ વ્રત તપને સંયમને કારણે થઈ અને એને દેવલોકની ગતિ મળી ગઈ તો બરાબર છે, પણ એ સમ્યક દ્રષ્ટિ છે અને વ્રત તપ સહિત છે તો ફરી પાછો એ બીજા જન્મમાં એ પોતે પુરુષાર્થ ઉપાડી લેશે. પણ જે સમ્યક દર્શન વિનાનો છે, વ્રત તપ વિનાનો છે, અસંયમી છે, એવો જીવ તો પડી જવાનો છે, પાછો પોતાનો પુરુષાર્થ પણ ઉપાડી શકશે નહીં. એ વાત આપણે આવી. તો આ તો વાત આપણે હે અને ઉપાદેય ઉપરથી એમાં ગયા. તો એ રીતે સમજવાનું છે કે શું હે અને શું ઉપાદેય છે, કઈ વસ્તુથી આત્મામાં જવાય છે અને કઈ વસ્તુથી નથી જવાતું, એનો પાકો નિર્ણય કરવો જોઈએ. હવે બીજી વસ્તુ છે કે જીવ આદિ દ્રવ્યો અથવા સાત તત્વો તથા સુદેવ ગુરુ ધર્મને ઓળખવા. બીજી વાત શું છે કે નવ તત્વોનો વિચાર બરાબર કરવો, એને સમજવા, અને સુદેવ સુગુરુ અને સુધર્મ, સાચો ધર્મ, સાચા ગુરુ અને સાચા દેવ એને ઓળખવા. સાચા દેવ કોણ છે? જે કેવળ જ્ઞાન થયું છે એ જ દેવ સાચા, એ સિવાય બીજા દેવ બધા ખોટા, એ કઈ દેવ સાચા હોય નહીં. એવી રીતે સાચા ગુરુ કોણ છે? કે સમ્યકદર્શી ભાવલંગી લિંગી મુનિ જે છે એ સાચા મુનિ છે, અથવા તો સમ્યકદર્શી છે અને હજી એમને કદાચ પાંચમા ગુણસ્થાને કે છે અને એવા ગુરુ છે એટલે ક્ષુલક છે તો પણ બરાબર છે. પણ ખરેખર તો ઉપદેશની વાત જો લેવામાં આવે તો શાસ્ત્ર પ્રમાણે તો એમ કહેવાય છે કે ઉપદેશ પણ છઠ્ઠે ગુણસ્થાને કે હોય, એટલે જેમણે અનુભવ કર્યો છે સાતમા ગુણસ્થાને કે મુનિ થયા છે એ પછી છઠ્ઠે આવે ત્યારે એ ઉપદેશ આપે, એટલે છઠ્ઠે ગુણસ્થાને કે ઉપદેશ પણ હોય. એટલે સાચા ગુરુ કોને કહેવા એનો નિર્ણય કઈ રીતે લેવો એની વાત છે અહીંયા. ધર્મને અને સાચા ધર્મને ઓળખવો, તો સાચો ધર્મ કયો? તો કે જીનેશ્વરની વાણીમાં જે વાત આવી છે એ જ સાચો ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. ત્યાર પછી ત્રીજું કે ત્યાગવા યોગ્ય મિથ્યાત્વ રાગ આદિક તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યક દર્શન જ્ઞાન આદિકનું સ્વરૂપ ઓળખવું. ત્યાગવા યોગ્ય જે છે એ શું છે? તો મિથ્યાત્વ અને રાગ આદિક છે, એનું સ્વરૂપ પણ બરાબર જાણવું. એનું સ્વરૂપ શા માટે જાણવું? કે આપણી ભૂલ ન થાય, આપણને ખ્યાલ રહે કે આ જે છે તે ત્યાગવા યોગ્ય છે, આ રાગ છે, આ મિથ્યાત્વ છે. નહીતર શું થાય કે કેટલાક રાગને આપણે એમ રાગ માનતા જ ન હોઈએ અને એમ માનતા હોય કે આ તો આત્માની વસ્તુ છે, એટલા માટે એનું પણ સ્વરૂપ સમજવું. અને ગ્રહણ કરવા યોગ્ય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે એનું સ્વરૂપ પણ ઓળખવું. અને ચોથું છે નિમિત્ત નૈમિતિક આદિને જેમ છે તેમ ઓળખવા. નિમિત્ત હોય એને આપણે કારણ માનીએ છીએ, સાચું કારણ એને માનીએ, એને ક્રેડિટ આપીએ છીએ, એની ઉપર રાગ કરીએ છીએ કે દ્વેષ કરીએ છીએ નિમિત્ત ઉપર, તો એ નિમિત્ત અને નૈમિતિકનું સાચું સ્વરૂપ શું છે, નિમિત્ત શું કરી શકે છે અને નૈમિતિક થયું એમાં નિમિત્તનો કેટલો રોલ છે, કેટલો ભાગ છે એ સમજવો અને એને જેમ છે તેમ બરાબર જાણવા. એથી કરીને આપણી માન્યતામાં ફેર પડે નહીં, નહીતર માન્યતાઓ ઘણીવાર બદલાઈ જાય. નિમિત્તને આપણે સાચું માનીએ, નિમિત્તને ઉપકારી માનીએ કે નિમિત્તને લીધે થઈને બધું થાય છે એમ સમજી અને આપણી માન્યતા બદલાઈ જાય, માન્યતા ઊંધી થઈ જાય, નિમિત્તને ભગવાન બનાવી દઈએ આપણે. આવું જ અત્યારે વર્તમાનમાં થઈ રહ્યું છે. તો આ ચાર વસ્તુ સમજવાની છે એમ કહ્યું. પ્રયોજનભૂત શું સમજવું જોઈએ, શું જાણવું જોઈએ, તો એમાં આ ચાર વાત કરવામાં આવી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કોઈ પ્રશ્નો હોય તો લઈએ, અન્યથા આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.